நமோ நுரை சௌரியந்தானம் நமோ நுரை சௌசிதானம் நமோ நுரை சௌராயிரியம் நமோ நுரை சௌஜாயனம் நமோ நுரை சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கள் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்வோம் காராய நமோ நம மங்கிலம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமரிசாராய் વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ થયો છે. શું કે છે? એકલી પર્યાયને માનનારા દ્રવ્યને માનતા નથી. એ બધા બૌદ્ધ મતી જેવા ક્ષણિક મિથ્યાદર્શી છે.
બરાબર
એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ કેમ કે જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ છે. માટે સાધવાથી એવો અનિકાંક્ષિત થાય છે. પર્યાય અપેક્ષા તો વસ્તુ ક્ષણિક છે. જ્ઞાનનો વર્તમાન સૂક્ષ્મ એક સમયની પર્યાય, એ સમયનો રાગ એ અપેક્ષા એક ક્ષણિક છે. અને દ્રવ્ય અપેક્ષાની જ છે. ટીકાઉ ધ્રુવ વસ્તુ નિત્ય સ્વભાવ એ અપેક્ષા કાયમ રહેનારો નિત્ય છે. જીવ પણ વસ્તુ હોવાથી પહેલી સામાન્ય વાત છે. વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. પર્યાય દ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય, ભોગવે છે અન્ય પર્યાય. જે સમયે પર્યાય થાય એ સમયે કરે પર્યાય, એ પર્યાય બીજે સમય કે પછી ભોગવે પર્યાય ભોગવે નહીં, બીજી પર્યાય છે ને અન્ન પર્યાય કે ભોગવે. શું કહ્યું હું જાણું? જે પર્યાય અવસ્થામાં કામ થયું એ અવસ્થાનું કાય એનું ફળ પછીની પર્યાય ભોગવે. કરે કે ભોગવે નહીં, દ્રવ દ્રષ્ટિએ કરે કે ભોગવે. અહીંયા તો એમ પણ કહેવા માંગે છે જે ક્ષણિક અવસ્થામાં અનુકૂળતા હોય ત્યાં સુખી સમય માને છે, પછીની સુખની દશા કલ્પના રૂપ માની છે, મિથ્યા ભાવ છે.
બરાબર
કરીને કહ્યું છે. વર્તમાન પર્યાયમાં અનુકૂળતા દેખી હું સુખી છું એ માન્યતા મિથ્યા દ્રષ્ટિની પર્યાય દ્રષ્ટિ છે. એ પર્યાયનું ફળ પછીની પર્યાય ભોગવે છે. એ દ્રવ્ય દ્રષ્ટિની એને ખબર નથી કે પછીની ભોગવે છે, પણ હું એનો ઈચ્છું એ મેં વર્તમાન સુખની કલ્પના કરી મિથ્યા ભાવે એને બીજા ક્ષણે કે બીજે ભવે જે પર્યાય ભોગવેમાં હું નો હું છું.
બરાબર
એ રાગને ભોગવે કે દુઃખને ભોગવે એ પણ મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે.
બરાબર
સમજાણું કાંઈ? શું કહ્યું? વર્તમાન અવસ્થામાં જે કંઈ સુખની કલ્પના કરે છે એ પર્યાય પછીની પર્યાયમાં એના ફળના અનુભવમાં એ પર્યાય રહેતી નથી. પર્યાયની અપેક્ષા જે કરે છે તે પર્યાય ભોગવાને કારણે તે પર્યાય રહેતી. દ્રવ્ય દ્રષ્ટિએ જે પર્યાય કરે છે તે જ દ્રવ્ય તે પર્યાયના ફળને પોતે ભોગવે. અહીં તો વસ્તુ પરથી ભિન્ન સિદ્ધ કરવી છે ને, નહીતર રાગને વર્તમાન કરે સુખી છું એવી કલ્પના અને દુઃખી છું એવી કલ્પના એ મિથ્યાદ ભાવ છે. પણ કહે છે કે મિથ્યાત ભાવ પછીના ફળને ભોગવે એ પણ મિથ્યાત ભાવથી રાગને હું ભોગવું એના ફળને ભોગવું એવો ભાવ છે. સમજાણું કઈ? જેની દ્રષ્ટિ દ્રવ ઉપર નથી, નિત્યાનંદ ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ છું એવી જેને દ્રષ્ટિ નથી, એને તો દ્રવ પોતે રાગને ભોગવે છે એવું જે માને છે એ પણ પર્યાય દ્રષ્ટિ છે. સમજાણું કઈ? અહીં તો એમ કે જે કરે તે ભોગવે એ દ્રવ ઈ કે, પણ દ્રવ ક્યું? કે જે ટીકાળું દ્રવ છે એ ઉપર લક્ષ ભલે ન હોય પણ દ્રવ તે ભોગવે છે એમાં સિદ્ધ કર્મો. ખરેખર તો રાગને કરે ને રાગના ફળને ભોગવે એ દ્રવ દ્રષ્ટિ વંતો જ નથી. શું કહ્યું? એ દ્રવ દ્રષ્ટિ વંતો જ નથી. આ તો સમાન દ્રવને સિદ્ધ કરવું છે. જે રાગ કરે તે જ ભોગવે, રાગનું ફળ ભોગવે એમ સિદ્ધ કરવું છો. પણ એ દ્રવ દ્રષ્ટિ એટલે ફક્ત એનો એ ક્ષણ એવું એની દ્રષ્ટિમાં નથી, પણ અમે આ કરીએ છીએ પણ ભવિષ્યમાં અમે ભોગવશું એમ માને છે. કે છે કે દ્રવ દ્રષ્ટિએ ભોગવું છું આ કરે એ ભોગવે એ બરાબર છે, પણ ખરી દ્રવ દ્રષ્ટિ એની નથી.
બરાબર
સમજાણું કઈ? દ્રવ નામ ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ છે એવી જો દ્રષ્ટિ થઈ હોય તો જ્ઞાનમાં જાણવીને જાણીને વાત કરે છે. પણ જ્ઞાનમાં જ્ઞેય બનાવી દ્રવને ધ્રુવનો જો દ્રષ્ટિ કરે તો એને વર્તમાનમાં આનંદની પર્યાય થાય અને પછી પણ એને આનંદની પર્યાયનો જ ભોગવટો હોય. સમજાણું કઈ? આમાં પર્યાય દ્રષ્ટિ વાળો તો વર્તમાન જ્યાં જ્યાં ઉભો છે ઉઘાડ જ્ઞાન નો નથી તો હું મૂર્ખ છું માને છે. કઈ ઉઘાડ જ્ઞાન નો થયો તો હું પંડિત છું માને છે. એ બધી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ છે. કેમ કે વસ્તુ અખંડ જ્ઞાયક મૂર્તિ છે એમાં આ આટલી પર્યાયની ગણતરી છે, છતાં એને ગણતરીમાં ગણે છે. એ પર્યાય દ્રષ્ટિ વાળો વસ્તુની દ્રષ્ટિને વાસ્તવિક દ્રષ્ટિની ખબર નથી. સમજાણું કઈ? જ્યાં કઈ ગરીબાઈ આવે તો એને એમ છે કે હું ગરીબ છું. જ્યાં પૈસા વાળો કઈ થાય તો એમ થાય હું પૈસા વાળો છું. રોગ શરીરમાં આવે તો જણવા રોગ છું, રોગી છું. નિરોગતા આવે ત્યારે કે હું નિરોગી છું. એ બધી દ્રષ્ટિ વર્તમાનને માનનારી મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કઈ? સમજાય? બીજા દ્રષ્ટિ અહીં તો કે છે એક ન્યાય સમજાવો છે અહીં તો, કે જે પર્યાય શું કીધું જોવું, પર્યાય દ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કહે એક પર્યાય ને ભોગવે છે અન્ય પર્યાય. કારણ ભોગવા કારણ ઓ પર્યાય છે નહીં, બીજી પર્યાય છે. જેમ કે મનુષ્ય પર્યાય શુભાશુભ કર્મ કર્યા, મનુષ્યની દશામાં શુભાશુભ ભાવ કર્યા અને તેનું ફળ દેવાદી પર્યાય ભોગવું, આ એ પર્યાય મનુષ્યની પર્યાય ક્યાં રહી નથી, ત્યાં દેવની પર્યાય થઈ. દ્રવ દ્રષ્ટિએ જોવામાં આવે તો જે કરે તે જ ભોગવે છે. અહીં તો જીવલો આ ભાવે શુભાશુભ કર્યા એનું ફળ તરીકે ભોગવા કાળે પણ એ દ્રવ છે એટલું આજે સિદ્ધ કરવું છે. સમજાણું કઈ? શું કહ્યું બોલીભાઈ? એમાં નહીં તો ખરેખર દ્રવ દ્રષ્ટિ વન શુભાશુભ ને ભોગવે વિકારને એમ છે નહીં. સુવાલાલજી, કેમ કે દ્રવ તો આનંદ ને જ્ઞાન ની મૂર્તિ આત્મા છે, એવી જ્યાં દ્રષ્ટિ થઈ તો એની પર્યાય પણ વર્તમાન વિતરાગ ને કરે, વિતરાગી પર્યાય ને, અને એનું ભોગવું પણ તે જ ક્ષણે છે, છતાં મોક્ષ માર્ગની પર્યાય આ કાળે કરે, મોક્ષની પર્યાય પછી અનુભવે. પણ એ બધી વિતરાગી પર્યાય કરે ને વિતરાગી અનુભવે, એ સાચી દૃષ્ટિ. આ તો એટલી સિદ્ધ કરવું છે કે મનુષ્યના ભાવમાં પુણ્ય પાપના ભાવ ગયા, એ સ્વર્ગમાં એના ફળ પુણ્યના સ્વર્ગમાં, પાપના નખમાં. પણ ખરેખર તો પુણ્ય પાપનો ફળ ભોગવે એ દ્રવ્ય દ્રષ્ટિવંત જ નથી. પણ અહીં તો નિત્ય છે એવું એના જ્ઞાનમાં આટલું બેઠું, બસ વસ્તુની દ્રષ્ટિ થઈને બેઠું નથી. સમજાણું કાંઈ નવમી દ્વેષ જો તો એના લક્ષમાં નથી કે હા ભાઈ હું આત્મા છું, અત્યારે રાગને હું કરું છું, મારા ફળને હું ભવિષ્યમાં હું જ ભોગવું. પણ એ તો દ્રષ્ટિ વાસ્તવિક દ્રવ્યની થઈ નથી. હા એ દલીલ સાચી છે, એનો એ આત્મા ભોગવે છે. દ્રવ્ય દ્રષ્ટિ સાચી થઈ છે એટલે પર્યાયને ભોગવે કરે, એ જ પર્યાયને દ્રવ્ય પોતે ભોગવે છે. એ વળી જુદી વસ્તુ, એ પાછી જુદી ત્રીજી વાત અત્યારે નહીં નાખાય. હા એટલી આમ એ વળી ત્રીજી વાત થઈ કે દ્રેવ તો મોક્ષના માર્ગની પર્યાય ને કરતો નથી અને મોક્ષની પર્યાય ને કરતો નથી, એવી સૂક્ષ્મ વિષય તદ્દન. એ તો આપ ત્રણ સેવિસની ગાથા મારશો. થઈ ગયું હિન્દી જોયું ચોખ્ખું છે તો સમજાણું કાંઈ. એના ત્રણ પ્રકાર પડી ગયા. જો એક તો વર્તમાનમાં આ પર્યાય કરે, એક પર્યાય ભવિષ્યમાં બીજી પર્યાય ભોગવે. એ પર્યાય તો રહેતી નથી, પણ દ્રવદ્રષ્ટિ એટલે કાયમ ટકનારું એવું ખ્યાલમાં એને આવ્યું છે. દ્રવદ્રષ્ટિનો અનુભવ નથી, ખ્યાલમાં આવ્યું છે કે આ રાગ મેં અહીં કર્યો એનું ફળ મને સ્વર્ગમાં પુણ્યનું ફળ છે, અહીં પાપ કર્યો એનું ફળ નરકમાં. એ નિત્ય તરીકે ધારણામાં આવ્યું છે. ઉગે જોગે સમજાણું કાંઈ. પરમાર્થે દ્રષ્ટિ જો ખ્યાલમાં આવે તો જ્ઞાયક ચિદાનંદ સચિદાનંદ ધ્રુવ ધ્રુવ આનંદનો નાથ પૂરણ છે એવી દ્રવદ્રષ્ટિ થતા એનું વર્તમાન પર્યાયમાં વિતરાગી પર્યાયનું કરવું અને ભવિષ્યમાં પણ વિતરાગી પર્યાયનો અનુભવવું એક વાત. બીજી વાત બે થઈ. એ તદ્દન બે પર્યાયને દ્રવ્યને ભિન્ન સિદ્ધ કરવા છે ત્યારે દ્રવ્ય પોતે અક્રિય છે, પરિણામ વિનાની ચીજ છે. સમજાણું કાંઈ. એ મોક્ષ માર્ગના પરિણામને કરે કે મોક્ષના પરિણામને કરે એ દ્રવ્ય નહીં. મનભાઈ એમ કે પર્યાય પર્યાયને કરે એ વાતચીત કરવી છે. અપેક્ષા એને જાણવી જોઈએ ને. ત્રણ પ્રકાર થયા. એક તો એ થયું કે રાગ ને વિકારનો ભાવ અહીં પૂર્ણ કર્યું, એનું ફળ એ પર્યાય સ્વર્ગમાં ન ભોગવું થયું. હવે દ્રવ્ય દ્રષ્ટિએ તો જ્યાં રાગ ને પૂર્ણ ભાવ કર્યા તેનું ફળ સ્વર્ગમાં એ પોતે દ્રવ્ય જ ભોગવું છે. સમજાણું કાંઈ. અહીં પાપના ભાવ કર્યા એ પાપના ભાવની પર્યાયે પાપના ફળનું નરગતિમાં ભોગવું એ પર્યાય કર્યું નથી. દ્રવ્ય દ્રષ્ટિએ જોઈએ કે દ્રવ્ય સ્વીકાર શકે છે એટલા જ્ઞાનની અપેક્ષા જોઈએ તો જે પાપના ભાવ અહીં કર્યા એ દ્રવ્ય ત્યાં પાપના ફળને ભોગવે છે. પણ મૂળ દ્રવ્ય દ્રષ્ટિ જોઈએ તો દ્રવ્ય દ્રષ્ટિ તો સંન્યક દર્શન થયું ત્યાં. એ સંન્યક દર્શનમાં રાગનું કરવું ને રાગનું ભોગવું આ પર્યાય ને ઓલી પર્યાય છે સમજી. સમજાય છે કાંઈ? દ્રવ દ્રષ્ટિ સંગત દ્રષ્ટિ વસ્તુ દ્રષ્ટિ થઈ એ વસ્તુ દ્રષ્ટિ વર્તમાન રાગ ને કરે એમ હોતું નથી. વસ્તુ દ્રષ્ટિ રાગ ને કેમ કરે? સમજાણું કાંઈ? અને વસ્તુ દ્રષ્ટિ રાગ ના ફળ ને કેમ ભોગવે? પણ દ્રવ જે છે એ જ્ઞાન ની ધારણામાં એને આવ્યું છે, અનુભવમાં આવ્યું. હવે અનુભવમાં જ એને દ્રવ આવ્યું આ એક વસ્તુ છે, એને તો વર્તમાન પર્યાયમાં એ નિર્મળ પર્યાયને કરે અને એ નિર્મળ પર્યાયને ભવિષ્યમાં ભોગવે. બે હવે ત્રીજું દ્રવ જે છે ટિકાવ રહેનાર છે એ અપેક્ષા એ નિર્મળ પર્યાયને દ્રવ ન કરે અને નિર્મળ પર્યાયને ભોગવે દ્રવ નહીં તો પર્યાય કરે ને પર્યાય ભોગવે. બે માં દ્રવ દ્રષ્ટિ એકમાં પર્યાય દ્રષ્ટિ થઈ. જે આ પર્યાય કરે ને આ પર્યાય ભોગવે ભિન ભિન એ પર્યાય દ્રષ્ટિ એકલી થઈ ગઈ. પણ આ પર્યાયનો કરનાર હું એ જ પર્યાયના ફળનો ભોગનાર હું એ દ્રવ દ્રષ્ટિ ઓગે ઓગી દ્રષ્ટિ ફક્ત નિત્ય છે એવું ધારણામાં આવ્યું પણ વેદનમાં આવ્યું નથી. એને દ્રષ્ટિ નહીં પાછા વિરોધ આવે કે દ્રવ દ્રષ્ટિ થઈ સમય દ્રષ્ટિ થયો તો સમય દ્રષ્ટિ પણ રાગ ને અહીં કરે એને ફળને પાછો ત્યાં ભોગવે સ્વર્ગમાં. રાગનું કરવું ને રાગનું ભોગવું એ વસ્તુની દ્રષ્ટિમાં નથી. એ રવાય આવી વાત છે. અને વસ્તુ જે છે એની દ્રવનું ભાન થયું પર્યાય જેને દ્રવે પકડી પર્યાય દ્રવને પકડ્યું વેદનમાં પકડ્યું આમ એટલો ધારણામાં નહીં. હા એ હું વસ્તુ પકડતા જે વેદન વર્તમાન પ્રીત્યું એ વેદનની પર્યાય ભવિષ્યમાં એ પર્યાય નહીં ભોગવે એને એ બીજી ભોગવશે. પણ દ્રવ્ય વસ્તુ એને પર્યાયમાં આ પ્રમાણે હોય આ તો એકાંત પર્યાયને માનનારા છે એ એકલી પર્યાય પૂરતો જીવને માને બસે એ ક્ષણિક અનાદિની દ્રષ્ટિ છે કે નવી નથી. વર્તમાન આ અવસ્થા ઉઘડી એટલો હું રાગ કર્યો એટલો હું વર્તમાન પૈસા સાધન શરીકમાં એટલું હું સુખી એ બધી પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. અને હું દીન છું મૂર્ખ છું પાપી છું પુનવંત છું એવી જે કલ્પના આવી પર્યાય દ્રષ્ટિ પણ મિથ્યા દ્રષ્ટિ મૂંઢ છે. સમજાણું કાંઈ? પણ જાણે કાયમનું દ્રવ છે એમ એના લક્ષના જ્ઞાનના પર્યાયમાં આવ્યું છે. તો કે છે કે એ દ્રવ વર્તમાન વિકાર કરે એ ભવિષ્યમાં એ દ્રવ ભોગવે વર્તમાન પર્યાય કરે ને એ પર્યાય ભોગવે એમ છે નહીં. ત્રીજી દ્રષ્ટિ જે થઈ પર્યાય દ્રષ્ટિ એક આ દ્રવ દ્રષ્ટિ આ વડે ત્રીજી દ્રવ દ્રષ્ટિ આવે કે દ્રવ જે છે એ તો વર્તમાન નિર્મળ પર્યાયને જ કરે અને ભવિષ્યમાં પણ નિર્મળ પર્યાયને જ ભોગવે. વલનજી હવે એ ચોથી વાત પછી દ્રવ જે છે વસ્તુ જે છે પુન પાપના વિકલ્પ વિનાની એક સમયના પર્યાય વિનાની જીતરાજનો માર્ગ ઘણો ગંભીર છે. એમ ઉપરથી માની લે કે આમ નીચ છે ને અનિચ છે ને એમ નથી ભાઈ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એક સમયમાં જે નિત્ય વસ્તુ છે નિત્ય તે પર્યાયપણામાં આવે કે એમ એટલે એ પર્યાયને પણ કરતું નથી અને એ દ્રેષ્ટ ભવિષ્યની પર્યાય ને ભોગવું તું પર્યાય કરે અને પર્યાય ભોગવે પણ છે વાસ્તવિક તત્વદર્શી થઈ સમજાણું કાય ભારે વળી આવી ગયું ક્યાં નું ક્યાં આવ્યું હે કરવા તો એ એટલું આમાં યાદ રાખવું હા ત્રણ ભેદ પડ્યા એક તો આ દ્રવ્ય આ ભાવે કરે એ દ્રવ્ય ભવિષ્યમાં ભોગવે એક વાત આવી સમજાવું કાંઈ બીજું આ દ્રવદ્રષ્ટિ જ્યાં હાથી થઈ ત્યારે આ ભવમાં આ વર્તમાન પણ નિર્મળ પર્યાય કરે અને ભવિષ્યમાં પણ નિર્મળ ને ભોગવે બે ત્રીજું દ્રવ તદ્દન શુદ્ધ છે એવી જ્યાં નિષ્ક્રિય દ્રષ્ટિ દ્રવ્યને દ્રવપણે રાખવું છે તો એ દ્રવ્ય નિર્મળ પર્યાય ને ન કરે ને નિર્મળ પર્યાય ને ભોગવે નહીં પર્યાય પર્યાય ને કરે ને પર્યાય પર્યાય ને ભોગવે તો વલનજી આવો મારે છે ભગવાન હા હા માણસ આખું સ્વતો જ્યાં સ્વતો સિદ્ધ ચૈતન્ય પ્રભુ એમ બિરાજે છે કે છે એને આ સમયમાં આ તો વળી વિચાર ને મેં કહ્યું લા જે ખોલશે ને હવેનો એમાં ત્રણ ભાવ છે કે છે હા હવેનો કવચ આપશો એટલે કવચ કારે આમાંથી તું કામ મૂકું કવચ કારે ત્રણ શું ત્યારે બીજા કેટલાક એવા માને છે એકાંત છે ને ઓલામાં આત્મા પરિશુદ્ધ સુખ સુધી કરી અંદર કે હા પ્રથુ કે નર શું કે પ્રથુ કે એવું ને પ્રતક પ્રતક અભિપ્રાય બાવા એમ ને એવો અખેરો છે ઠેકાણે પ્રથુ કે એમ બાલી સમજનું પ્રથુ કે બાલી છે પણ પ્રથુ કે નો આમ મૂળ પ્રતક શબ્દ નો હું અંદર માંથી કોઈ ધ્વનિ અભિપ્રાય કે નથી એવો અખેરો છે ભિન્ન ભિન્ન અભિપ્રાયમાં માનનારા એક જ અભિપ્રાય સમજે બધે એમ નહીં મતાંતર ભિન્ન ભિન્ન મત મતના અભિપ્રાય વાળા કેટલાક તો આત્માને તદ્દન શોધ માને છે તદ્દન શુદ્ધ માને છે પર્યાયમાં અશુદ્ધ થઈ જાણ માનતો એ પણ મિથ્યા દર્શન એક પર્યાયમાં તદ્દન અશુદ્ધતા છે શુદ્ધ વસ્તુમાં શુદ્ધતા છે જ નહીં એમ માને છે અશુદ્ધ જ છો ટીકાવ એ પણ મિથ્યા દર્શન એ કર્મ સહિત જ છો સદાય કર્મ રહિત કોઈ દી થતો એ દુઃખી વાત છે એક વર્તમાન પર્યાય છે તેટલો જ છું ભવિષ્યની પર્યાય કારણે અહીં દ્રવ રહેતો એ પણ વિચાર નથી સમજાણું કાંઈ એ મનસુખભાઈ આ બહુ ઝીણું બહુ વાંચવા માંગીએ છે ને તાલીમ બહુ પરિચય ન મળે તે સાધારણ સમજે સાધારણ વાતે શું કરે સમજાવવામાં કે છે પર્યાય અપેક્ષા એ તો જે કાર્ય કરે એક પર્યાય ને ભોગવે અન્ય પર્યાય એ સામાન્ય વાતની અપેક્ષા થઈ છે જેમ કે મનુષ્ય પર્યાય શુભાશુભ ભાવ કર્યા શુભાશુભ ભાવ આપણે જો ને કર્મ કર્યા એટલે શુભાશુભ કર્મ છે ને ભાવ એ દેવ પર્યાય ભોગવ્યા સમજાવું કા એ આ પર્યાય કરીને એ પર્યાય ત્યાં રહી નહીં દ્રવ દ્રષ્ટિ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે વિકાર કરે છે તે જ વિકાર ભોગવે છે ને કેવું છે દ્રવ દ્રષ્ટિ ભાઈ એમ કે આ જ દ્રવ્યના પરિણામ અત્યારે હું છું એ હું છું અને એ પરિણામના ભોગવામાં પળંગ હું છું પળંગ હું છું એ છું એમ વિકારમાં ખરેખર તો જ્ઞાનીને વિકારનું કર્તૃત્વ જ નથી વિકારનો એ જ્ઞાતા છે ખરી દ્રવદ્રષ્ટિ થતાં વિકારનું આ ભવે કરવું ઓલા ભવે વિકારનું ભોગવું એ વસ્તુમાં હતું પણ દ્રવ્યને ટીકા સિદ્ધ કરવા માટે એને એમ કે આ અપમાન કરવો છે એ ભોગવે છે. સમજાય છે ગાય? ત્યાં એમ લેવું કે દ્રવ દ્રષ્ટિ જ્યાં ન્યાય દ્રષ્ટિ થઈ ત્યારે રાગને કરે છે એટલે રાગનું પરિણમન છે એને જાણે છે. ભલે પર્યાય થી પણ જાણે થી પર્યાય પોતાની બરાબર. ત્યાં સમજાણું કાંઈ જાણે છે જ્ઞાતાની પર્યાય છે, રાગ એની પર્યાય ખરેખર નથી. દ્રવ દ્રષ્ટિમાં શું કીધું? હવે રાગ છે વ્યવહારે જાણેલો પ્રેરણ કીધું ને, જાણેલો પ્રેરણ છે પર્યાય. પર્યાયમાં જ્ઞાનની દશા જ એવી જાગે છે કે જે પ્રકારનો રાગ અને જે પ્રકારની દયાનો વિકલ્પ છે તે જ પ્રકારનું જ્ઞાન પોતાની જ્ઞાનની હૈયાતીની સત્તાની સત્તી થાય છે. રાગની હૈયાતીને લઈને જ્ઞાન રાગનું થાય છે એને નથી. સમજાણું કે આ છે તો પર્યાય, પણ એ પર્યાય થાય છે બરાબર એને જાણે છે. દ્રવદ્રષ્ટિ હોવા છતાં સંયક દર્શનની દ્રષ્ટિ તો ધ્રુવ પર છે. સંયક દ્રષ્ટિની દ્રષ્ટિ દ્રવ પર એટલે ધ્રુવ પર છે, અને છતાં પરિણામ જે જાતના થાય એને એ જાણે છે. જાણે એવું જ જ્ઞાનના પર્યાયનો સ્વ પર જાણવાનો સ્વભાવ એ પોતાનો સ્વતઃ થઈને જાણે છે. સમજાણું કાંઈ ન જાણે સંકેત જ્ઞાની કેવું જ્ઞાન ને જાણે છે કે કેવું જ્ઞાન જાણે છે કે મારો આ પર્યાય આવડો છે. સમજાણું કાંઈ જાણવા નહીં છે. રાગ ગમે તો થાય તે કાળે તો ચૈતન્ય સ્વરૂપ છે ને આત્મા, એટલે વસ્તુ છે ને એવી દ્રષ્ટિ હોવાને લીધે એને રાગ સહિત માનતો નથી. રાગનું જ્ઞાન સહિત જ્ઞાન સહિત એને માને છે. સમજાણું કાંઈ માર્ગ આ કરવાનું આ છે. બાકી બધી ધારણા ને વાપરું હોય ને ઘણી પ્રકારની હોય છે. રાતે કહ્યું છું ને સમજું લાખ વાત થી બાદ નીચે ઉડ આણો થોડી જગત જગત ધંધ ધંધ હે નીચે આત્મવર્ગ. મામીનબેન આખું મોઢે સંતોષ છે, પંડિતજીને સંતોષ છે. ગાંધી કાં સ્વાધી હતી સવારમાં છઠવાડાને. સમજાવું કાંઈ? અરે ભગવાન તું આત્મા એક સમયની પર્યાય જેટલો નહીં. અને દ્રવનું લક્ષ થયું માઇકી હવે રાગનો કરતા ને રાગનો ભોગતા એ પણ ખરેખર નહીં. કેમ કે દ્રવ કાયમ રહેનારું એમાં કોઈ એવો ગુણ નથી. એ તો કહેતા આવ્યા છે ને આગળથી પહેલે કે રાગને કરે ને રાગને ભોગવે એવો કોઈ ગુણ નથી. એટલે પર્યાયના દ્રષ્ટિના અંશમાંથી સાધુ ભૂ થઈ રાગ કરે ને રાગને પ્રણમાવે ને રાગને ભોગવે. સમજાણું કાંઈ? આ વિતરાગ માર્ગ એવો જૂનો એની રમતું દ્રવને પર્યાયમાં બે માં છે. પર્યાયની ખસીને ક્યાંય એક પ્રદેશ છે કે બીજાને અડતો, પણ જ્યાં સુધી એને દ્રવની દ્રષ્ટિ નથી ત્યાં સુધી રાગને ફરસીને રાગને વેદે એ પર્યાય જે આ વેદે તે એ કરે તે વેદે ને વેદે તે કરે ને. દ્રવ દ્રષ્ટિએ અતિ દ્રવના લક્ષે જો વસ્તુને સિદ્ધ કરવી હોય તો એ જે પર્યાય કરે તે પર્યાયને દ્રવ જ ભોગવે. સમજાય છે કે નહીં? એ આમાં અહીંયા કેટલાક અમારો તો ભાઈ તર્કનો વિષય ન હોય, અમારો તો વેપારના ધંધાનો છે હે ને. કહેવામાં તો આવે પણ ચેતરાણ જ ભારે માણસ. વાસ્તવિક વિતરાગનો ધર્મ મૂકીને ક્યાંક ને ક્યાંક માની બેઠા છે. સમજાણું કાંઈ પૂર્વય ચેતરાઈ ગયા? પુણ્યમાં ધર્મ છે, ફલાણાથી આમ થાય છે, વ્યવહારથી ધર્મ નીચેનું કારણ ને હતો નહીં જેવું વાત હતી. વેદ જ ક્યાં હતો વ્યવહાર નીચે શું જે કરીએ છીએ. ભાઈ તારી રમતું ઈશ્વર સ્વભાવ ની અલૌકિક છે, મહાપ્રભુ છે આત્મા, એવો ઈશ્વર નો સ્વભાવ જેને દ્રષ્ટિમાં આવ્યો. ઈ કે છે કે વર્તમાન પર્યાય ને પ્રણમું છું તે હું, અને ભવિષ્યમાં પર્યાય ને પ્રણમું તે હું. વળી હિંમતભાઈ નો પ્રશ્ન આવ્યો કે પ્રણમું વળી પછી દ્રવ્યમાં ના પાડી છે ને એ ઠેકાણે. મારા પંડિતજી નો પ્રશ્ન છે, તે બી પ્રશ્ન એમનો હતો, પ્રમાણનો પ્રમાણમાં પ્રશ્ન હતો, નામ ગણ્યું તો નહીં. તો મારે ચિમનભાઈ કે ત્યાં કોઈ પ્રશ્ન હતો, આ ખરી ખરી ને કીધું ખરી ખરી પ્રશ્ન હતો, સમજાણું કઈ. અહીં તો કે છે જેમ કે મનુષ્ય ભોગવે ભોગવે, વસ્તુ દ્રષ્ટિ જોવામાં આવે તો જે કરે તે જ ભોગવે છે. પણ અહીં તો એને મિત છે એટલું ખ્યાલમાં આવે, સમજાણું કઈ જ્ઞાન માં વસ્તુ દ્રષ્ટિ થઈ નથી, એવી ઉઘડી નથી. પણ દ્રવ્યને સિદ્ધ કરવા સાબિત કરવાનો એને પ્રયત્ન છે, એમાં આ દ્રવ છે એ આ કરે એ ભોગવે. દ્રવ દ્રષ્ટિ થઈ જાય, બૌદ્ધ છે આ બધા, બૌદ્ધ ની અંદર ક્યાં વાત છે, તેને આ માંડી છે. જે કોઈ આ છોકરા બોકરા હારા પાકે અને પૈસા 10,000 ની 25,000 ની લાગણી થાય, અમને હમણાં ઠીક છે, હમણાંથી જે વર્તમાન માનનારા પર્યાય દ્રષ્ટિ મૂંઢ છે. બૌદ્ધ ના બાપ છે પછી પલટ હું કે બૌદ્ધ ની તું વ્યાખ્યા કરી છે એટલે તો નામ આપ્યું છે. પર્યાય દ્રષ્ટિ વાળા આવા હોય એને સમજાવે છે, સમજાવું કઈ. હિંમતભાઈ યાદ આવું, છોકરો મરી જાય ત્યારે મારો દીકરો મરી ગયો તો પર્યાય દ્રષ્ટિ છે. દીકરા કે દી હતા અમારા, દીકરા કે દી વિકલ્પ ઉઠે કે દી અમારો છે, અને વિકલ્પ ને જાણીએ પર્યાય પણ આખી ક્યાં હતી, ક્યાં ચીજ હતી. હા 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 સમજાવું કઈ. મનભાઈ સાંભળ્યું પણ મનસુભાઈ, આ મનસુભાઈ ને છોકરો એટલે 19 વર્ષમાં હા એ ભાવ 5 દીકરીઓ એક ને 5 લાખ મરી ગયો, મીઠા નાખ ને કઈ છે ને દાંત પણ ખેડાઈ ગયા કરી. અરે એવું શું કહું, શું છે સમજાણું કઈ. સમાધાન કરો, સમાધાન સમાધાન શું કરે, જ્ઞાન સમાધાન સ્વરૂપ જ કરે.
બરાબર
સમાધાન કોને કરવું, નવું કરવું એ તો જાણે છે, કામ શું મનસુભાઈ ને લડકા દીધી એક 5 લડકી એક લડકા હજી હમણાં 2 મહિના 2 મહિના ત્યાં હે 7 મહિના ત્યાં ઘણો બેસી ગયો ભાવ મળતો. દાતર કઈક રામ છે કે હું છું, બસ એક સવાનું છું તમારે કઈ ફેરફાર છે. તો બાબાઈ 5 લડકીયા ઉપર એક લડકી દીકરો મરી ગયો 5 લાખમાં, કે હું કોણ મરે પણ પર્યાય દ્રષ્ટિ વાળાને એમ લાગે છે કે આ દીકરો હતો ના મરી ગયો, મરે કોને જીવે કોણ, સમજાણું કઈ. પર્યાય દ્રષ્ટિ વાળાને આમ ખેદ થઈ જાય, જ્ઞાનીને જે ખેદ આવે છે એ પર્યાય ફેરફાર થઈ ગઈ પરમાં માહિતી નહીં, એ તો નબળાઈને લઈને મચક ખાઈ જાય છે. અને અજ્ઞાનીને એવો પ્રસંગ બને છે માટે મને આ ખેદ થાય છે એ પર્યાય દ્રષ્ટિ મીઠા દ્રષ્ટિ છે, સમજાણું કઈ. એવી વાત છે, આમ આમ તો બધા કોણ માને, ખરણી ખરણી જૈન માં જન્મ હોય નિત દ્રવ્ય શું કહેવાય છે? આત્મા દ્રવ્ય નિત છે, પર્યાય એ પલસા છે. ઘણા મોઢે સંતોષતો હોય છે, સંતોષતો હોય છે. હે, આત્મા ભાઈ એની પર્યાય ને માની વાતવી ત્યારે કહેવાય કે દ્રવ્યને પડખે ચડીને દ્રવ્યને જાણ્યું ત્યારે તેને પર્યાય ને યથાર્થ જાણી કહેવામાં. દ્રવ્યના જ્ઞાન વિના પર્યાય નું જ્ઞાન હાથું હોઈ શકે? આ બહારની રમતું સ્વદ્રવ્યની સ્થિતિ અસંગ પ્રદેશમાં અનંત ગુણનો ધામ ભગવાન એક રૂપ, એની પર્યાય ને એ દ્રવ્ય શું છે એને ન જોતા બહારનું બહારનું માથાકૂટમાં મરી જો કરી. આનું આમ થયું, આનું આમ થયું, અમને રોતા આવડ્યું, આને રોતા આવડતું. એ બધી દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ મૂંડ મીઠા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ બરાબર છે? આ બધું હોશિયારી છે, પૈસા ભેગા કે એ સાચી વાત નહીં. મીનુ મૂકવાનું હા કે છે કે અનુકૂળ કોઈ પણ જળ ને ચૈતન્ય સામગ્રી દેખીને જેને હરખ આવી જાય છે એવું દેખીને હો વર્તમાન નો દેખનારો છે. પર્યાય ને માનનારો મૂંઢ દ્રવ્ય દ્રવ્ય ને જાણતો એમ વર્તમાન યા પ્રતિકૂળતાનો કોઈ પ્રસંગ બને, નિંદા નો, શરીરમાં રોગ નો, સ્ત્રી મરી જાય, પિત્રો વિગેરે વિગેરે, એક પ્રતિકૂળ નો પ્રસંગ બનતા ખેલાઈ જાય છે અંદર. એ વસ્તુના પર્યાય ઉપર લક્ષ્ય નથી. સમજાય છે? કઈ કોઈ પણ પર્યાય દ્રષ્ટિ મીઠા દ્રષ્ટિ બહુ જ છે, કોચું નહીં, બહુ જ ને ખરે જાતો. એવી વાત છે ભાઈ, નિત્યાનંદ પ્રભુ વાસ્તવિક દ્રષ્ટિ દ્રવ થાય તો એને રાગ નું અહીં કરવું, પાપનું પાપના ફળ ને ભોગવું નર્કમાં એ હું વાસ્તવિક માં નથી. પણ રાગ જ્યાં અહીં થયો તો તીવ્ર જેમ ના ક્ષણિક રાજા નરકી નું આયુષ્ય અંધાણું પાપના ફળે અને ત્યાં નર્કમાં છે. પણ એ ખરેખર વસ્તુની દ્રષ્ટિ જોતા નરકમાં નથી અને એના દુઃખની પર્યાયમાં એ નથી. કારણ કે દુઃખની પર્યાય ને સંયોગથી તો પ્રથમ દ્રવ્યની પર્યાય વર્તે છે. સમજાણું કાંઈ? અને જેને પર્યાયની સાથે એકત બુદ્ધિ રાગની આવી છે એને વાસ્તવિક દૃષ્ટિનો અભાવ છે. વિતરાગ સાદવાદની શૈલી એવી કોઈ અલૌકિક છે? વસ્તુનું સ્વરૂપ એવું છે, પછી એનું કલ્પના કરીને સાદવાદ કરી કઈ વસ્તુ કહેવાય? ભગવાન આત્મા કે છે કે જે પર્યાય કરે તે પર્યાય ન ભોગવે. દ્રવ્યથી જુઓ તો જે પર્યાય દ્રવ્ય કરી તે જ દ્રવ્ય ભવિષ્યની પર્યાય ભોગવે. સામાન્ય રીતે દ્રવ્યનું લેવું તો એમ લેવું, વાસ્તવિક દ્રવ્યદ્રષ્ટિ હોય તો આ વર્તમાન પર્યાયમાં કરવું રાગનું ભવિષ્યનું ભોગવું એ જ્ઞાનીની દ્રષ્ટિમાં છે. આવો માર્ગ છે. જે દ્રવ્ય શુભાશુભ કર્યા તે જીવ દ્રવ્ય દેવાદી પર્યાય પોતે કરી ના કર્મ પર ભોગ્યું. આ રીતે વસ્તુનું અનેકાંત રૂપ સ્થિત હોવા છતાં, આ રીતે વસ્તુની અનેકાંત સાબિત હોવા છતાં જે જીવ શુદ્ધ નહીં ને સમજ્યા વિના, એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ નહીં નો વિષય તેને જાણ્યા વિના, શુદ્ધ નહીં ના લોભથી, વર્તમાન એકલા પર્યાયના લોભથી, વસ્તુના એક અંશને વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને જ વસ્તુ માની, શુદ્ધ નયનો વિષય જે ધ્રુવ છે તેને લક્ષમાં લીધા વિના, એકલો વર્તમાન રુજુ સત્રનો વિષય રુજુ સ્વરૂપ વર્તમાન એકલા પર્યાયને માનનારો વર્તમાન વર્તા વસ્તુમાન ઋજુ સૂત્ર નયના વિષયનો એકાંત પકડી. વર્તમાન પર્યાય ઋજુ સૂત્ર નયનો વિષય છે. ઋજુ નામ સરળ વર્તમાન છે જે છે અજ્ઞાન ભાવનું સરળ. વસ્તુની દ્રષ્ટિ વિના એકલો પર્યાય પર્યાયને જ માને એમ થાય છે ને. જુઓ ને, એક દુઃખ આવી પડ્યું તો એને એમથી જશે કે આ દુઃખ તેને સદાય રહેશે. રોગ શરીરમાં આવ્યો, આ રોગ ક્યારે થયો છે જાણે એમને મળે, એમને મળે. પર્યાય છે ને કાયમ થરશે માની બે છે. સમજાણું કાંઈ ભાઈ? છોકરા કુટુંબ કહ્યું ભેગું થાય અને બેઠો હોય અંદર સિંહાસને, હું ક્યાં બેઠો હોય ને બધું ભેગું. હા, અમે સુખી છીએ, અમને સગવડતા ઘણી છે. એ માનનારા બધા વર્તમાન દ્રષ્ટિવાળા પર્યાયવાળા બહુ જ નથી છે. સમજાવું કાંઈ? ચિમનભાઈ આવી વાત છે. આખરી એના હાટુ કાયદા કઈ છોડી નહીં નથી કે ભાઈ આ કઈ બીજું છે. વિતરાગ નો માર્ગ પરમેશ્વર નો માર્ગ ભાઈ. હે, એકે વ્યક્ય ને બધું ઘણું આવે છે. એક ગ્રહણ કરે તો ને એમને ધારણામાં રાખે તો એ નહીં એમ કે છે. એમ 11 ને 9 પણ ભણી ગયો એમ તો એમાં નિત્ય નિત નોતવાયું. એને નિત્ય રહ્યું છે ને પર્યાય નિત્ય નહોતું જાણીએ. એ ખરેખર જાણ્યું નહોતું. 11 ભણી ગયો પછી કોને કે 11? એક આચારણ એના 18,000 પદ અને એક પદમાં 51 કરોડ જાગેલા શ્લોક, એટલું ધારણા થઈ ગઈ. એ ડબલ સુગડા ડબલ થાણા ખામ બમણા એટલા પદ અને એક એક પદમાં 51 કરોડ જાગેલા શ્લોક. એના ખ્યાલમાં આ વાત નહોતી આવી. નીચે 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 એ નિત્ય મૂળ છે. નીચે એને સ્પર્શા વિના નિત ધારણામાં લઈ લીધી તો વાત. સમજાણું કાંઈ? સુધી વસ્તુ આમ છે મહાપ્રભુ. એવી દૃઢદ્રષ્ટિએ કાયમને સાધારણ રીતે માનીને કે જે કરે તે ભોગવે રાગ આવી, પણ નિશ્ચયથી ખરી દ્રષ્ટિ થતા તો વર્તમાન પર્યાયમાં વિતરાગી પર્યાય તે ધર્મી કરે
બરાબર,
અને ભવિષ્યમાં પણ વિતરાગી પર્યાયને જ ભોગવે. સમજાણું કાંઈ? વિષયોનો એકાંત પકડી એમ માને. જો દૃઢદ્રષ્ટિના ભાન વિના વર્તમાન પર્યાયને જ એકલા માનનારા કે જે કરે છે તે જ ભોગવતો નથી. જે પર્યાય કરે છે ભોગવતો એકાંત છે એમ નથી. એક પર્યાય જે કરે તે પર્યાય ભોગવતી નથી. વસ્તુ તરીકે જે પર્યાય કરે તે જ વસ્તુ પાસે પછીના પર્યાયમાં ભોગવના એની છે. સમજાણું કાંઈ? અન ભોગવે છે જે કરતો નથી તે જ ભોગવતો નથી. અન ભોગવે છે કેટલી પર્યાય, અને જે ભોગવે છે તે જ કરતો નથી એટલી પર્યાય દ્રષ્ટિ. અન કરે તે જે મિથ્યા દ્રષ્ટિ છે. દ્રષ્ટિમાં વિપરીત આપે. સમજાણું કાંઈ? અહંતના મતનો નથી. વિતરાગ પરમાત્મા ત્રિલોકનાથે જે કહ્યું, સર્વજ્ઞ દેવ ભગવાન પર તીર્થંકર દેવ એણે કહ્યું એના મતનો. એ ભલે વાળામાં માને કે મેં અરિયંત્રે માનીએ છીએ, તમે માનતો? તમે સત્સંગ નિસંકમી નહીં, અમારે તો ભગવાન કે હાથો, હું કોણ કે છે એની તો ખબર નથી, તને ક્યાંથી હાથો આવી? હે, સમજાવું કઈ? આમ ઘણી આવે છે ને કે મને શું થવા છે? મંગળું દુરારા ત્યાં બસ આણું થી આગમ થી મતી આણું, આગમ થી મતી આણું, પણ આનંદ ઘન પ્રભુ મારું કરો તો હાથું કરીને જાણો તો તમે આમ ઘણી મારે મંગળું દુરા રાજ્ય તે બસ આજમથી મતી આણું, આજમથી જાણો પ્રભુ શું આનંદ ઘન પ્રભુ મારું કરો તો સાચું કરીને જાણું, હો પંખોજી મનડું કી મહીન બાધે, હે કંઠોજી મનડું કી મહીન બાધે, જેમ જેમ જતન કરીને રાખું તેમ તેમ યોગું ભાજે, હો કંઠોજી મનડું કી મહીન બાધે, આજમ આજમ ધરને હાથે, આજમ ધરને હાથે વાંચે, આજમ વાંચે બોલે, આજમ આજમ ધરને હાથે, પણ આડું મન વાંચું હાલે છે એમાં અંદર એ વખતે ભૂલી જશે સમજે છે, આમ ઘણી મસે નમસ્તે ને કેટલા મૂકી ગયું આમાં નાખ્યા સુંદર નાખ્યા કરતા વાળી કોઈ ખરખું કેવું કોઈ પાન ફાટી ગયા ખૂન કર્યું હે ઘણી કેવી કોઈ ખરખું કર્યું અંદર ત્યારે ફાટીને દેખીને કોઈ કેવી લાગે એમ છે ને આજમ આજમ ધરને હાથે નાવે ક્યાં દીધ આંકું ત્યાં કણે જો હટ કરી હટકું તો જાલ પણે પર વાંકું આ સરસ સરસ હોય ને વાંકો હાલે મારું જ્યાં રોકવા માંગુ ત્યાં મારું ક્યાંક ના ક્યાંક વિકલ્પ કરે છે યાદ તમને સર્પ સર્પ હોતા ને એસા ચીડા ચાલશે ને ચીડા ચાલશે એમ મન ચીડા ચાલે છે મારતા વચ કરવા માંગુ હાથમાં આજમ હોય છતાં આજમની ભાષા કરતા છતાં મન વાંકું ક્યાંક ક્યાંક મારતું હોય બરાબર સમજાણું કાંઈ પણ છે તે બધી કીધો ને મનડું દુરારાજ તે વસાયું આજ મથી મટી આણું આનંદ ઘન પ્રભુ મારું આણો તો સાચું કરીને જાણું કુંતુજી હું પોતે અનુભવ રાજ વિનાનો આત્મા તો સાચું કરીને જાણું સમજાણું કાંઈ મન ને મનનો સંબંધીનો રાગ એનાથી ભિન્ન પડીને ભગવાનનો આત્મદ્રષ્ટિ થાય ત્યારે જાણું ભગવાન તે પણ મનનું જીત્યું લાગે છે મને જયારે જીતું ત્યારે તે જીત્યું એવું હાથું કહેવામાં સમજાણું કાય
વાતું ભાઈ.
હા હા હા, અંતના મતનો નથી. જેને એક જ પર્યાયને વર્તમાનમાં વર્તમાન દ્રષ્ટિ વાળામાં સહી રહેવું પડશે. આ ફોજ ભોગી થાય જાગી એટલે આ હારી જશે. આ માને એ વર્તમાન દ્રષ્ટિ વાળા એમ જ માને. સમજાણું કાય. આ લડાઈમાં પણ રાજા માણસ ભેગા હોય ને એ બોલકો થોડાક આવી જશે. મોટા જશે દ્રષ્ટિ એની વર્તમાન છે, ઠીકાવની નથી. સમજાય ને, લાંબી દ્રષ્ટિ નથી. હે, આ દીકરો ન હોય એને વાંજીએ મરે એના સ્વર્ગમાં ન જાય. હે, આ પુત્ર ગતિ ના છે. નાટી જઈ તમે અંશુ એમ આવે છે. અંશુ અંશુ નાટી આવે છે. વડોદરા જઈ તું ઘણા વર્ષની વાત છે. હા, અંશુયા સતી હતી. નર્મદા છે ને એ ભરૂચ ને કાંઠે. એ પણ બેન હતા ને એક અંશ બે બહેનો હતા. એક પછી માલ લેવા ગયા હતા વડોદરા પારેથી. ઘણી સારની વાત છે. વોર્ડ પાંચ ની વાત છે. એ અંશુનું નાટક હતું. એ અંશુયા બાય હતી બ્રહ્મચારિણી. એમને એમ સ્વર્ગમાં જતી હતી. સ્વર્ગમાં અંશુયા ભરૂચ ને કાંઠે નર્મદા નદી છે. બેન બાઈ હતા. આ પછી નદી નામ પડ્યું. અને એની એક બેન હતા અંશુયા. એ સતી હતી, પરણી નહોતી. સ્વર્ગમાં જતી હતી નાટકમાં. આવું એવું થોડું નાટકમાં સ્વર્ગમાં નકાર થયો. આઈ ગતિ નહીં, અપુત્ર ગતિ નથી. જેને દીકરો દીકરી નથી એને સ્વર્ગમાં આવવાનું બંધી છે. પડી હશે આ બધું છે. ત્યારે કોને પરણું ત્યારે કે જે નીચે જે હોય એને. એમાં નીચે એક આંધો બ્રાહ્મણ હતો. નાટકમાં એવું અંધા નીચે અંધા બ્રાહ્મણ કો પરણ કે નાટકમાં એવું છે. એને પરણી પછી છોકરા થાય. પણ નાટકમાં ભૂલે એવું નાની ઉંમરના છોકરા હોય ને જન્મે ત્યારે અંશે એને ઘોડિયામાં. બેટા નિર્વિકલ્પો હમ શુદ્ધો હમ ઉદાસીનો હમ નિર્મમો હમ એમ પાછળ. ના 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 ના, શું બતાવ ન્યા ક્યાં થતો હું તું ત્યાં પણ બતાવ્યું છું. હા, હાલડું ગાય હાલડું હાલડા સમજતા નહીં ને ભોલા. નિર્વિકલ્પો હમ શુદ્ધો હમ એમ સીધી કહેતો નાની વાતે સાંભળીને વડોદરાના નાચે માસ્તા. હા હા, વાત તો સંસ્કાર પહેલેથી એવા હોવા જોઈએ. સમજાણું કાય. આ તો પેલા ફિલ્મ ના સંસ્કાર ને ગાળા ચેર ચેર જાય તો ફિલ્મ જોવે ને એક આંખ આમ કરતી હોય ને એક આંખે આમ તો હવે ગાળા ચેર હવે તો નાગણીઓને જોઈ જવે આંબળ ને. એક મારે જ ભાઈ હોય ઠેકાણે કે નાગણીને લપેટવી હારી છે પણ ઈસ્ત્રીનું આલિંગન કરવું એનાથી મહાપાપ છે. શ્લોક આવે કામ આવે છે ટીકામાં. સર પાવલું ટીકામાં ઘણું ઘણા નથી મારે. નાગણી જે કાળી નાગણી હોય એનું આલિંગન કરવું એ ઠીક છે પણ આ ઈસ્ત્રીના શરીર માંસને હાડકાંથી ભરેલી આ એના આલિંગનમાં પ્રેમ કરવો એ મહાપાપનું સ્થાન છે. વાત આવે તો બધી આવે. એ છે, અરે પ્રભુ એનું તારું આલિંગન કર ને. આનંદનો ધન ઘન છે ને, જેને એક સમય સ્પર્શે અતિન્દ્રિય આનંદ કરે એવી દ્રષ્ટિ હોય તેને કહે છે કે પર્યાય. આ સમય મેં કરી તે જ ભોગવનારો બીજે સમય હું છું. બીજો કોઈ છે નહીં. સમજાણું કાય. પરિસર ફરી શકું છું એને. પરિસરનું જ્ઞાન કરે છે. કયું એ નહીં કરે છે. સહન કરવાની વ્યાખ્યા એમ નથી કે આવી પેઢીઓ વિકલ્પ બીઠક. આ પછી આપણે બીજે સમય વિકલ્પ ને ટાળો એ પરિસર જાય. પરિસર જેની વ્યાખ્યા એ છે જ નહીં. પ્રતિકૂળતા આવી હવે એને જીતો. પણ પ્રતિકૂળ તો આજે એનો વિકલ્પ તો થઈ ગયો. ક્યાં જીતવું રહ્યો હવે? પ્રતિકૂળતાના સમયે જ્યાં સ્વભાવ સન્મુખ થઈને શાંતિ ને વેદે એને પરિષદ જઈ એને કહેવામાં આવે છે. ને શબ્દ ને તત્વા સૂત્રમાં નિદ્રા નથી થાય માર્ગ થી અચવન માટે ઓ બસ બહુ સૂત્ર શાસ્ત્ર માં તો ઘણી વાત મારી થી અચવન માટે નિદ્રા ને માટે પરિપ્રસન કરે એનો અર્થ શું થયો? મારી થી છૂટતો જ નથી. પ્રતિકૂળતા આવી અને વિકલ્પ થયો હવે આ નહીં પછી બીજે સમય કઈ વિકલ્પ છૂટે બીજે સમય તો છૂટવાનો હતો જ તે તો બીજો થાય છે પણ ત્યાં ક્યાં છોડ્યો એને સમજાણું કઈ સંન્યાસ ચારિત્રના અંદર આશ્રયને લઈને ખરે છે ને તેને વિકલ્પ ઉડતો નથી પ્રતિકૂળતાનું પોતાનું એને પરિસહ જીત્યો એમ કહેવામાં આવે. સમજાણું કઈ હું કે છે જો કારણ કે પર્યાયોનું ક્ષણિક પણ હોવા છતાં દ્રવ્યરૂપ ચૈતન્ય ચમત્કાર તો અનુભવ ગૃત નિત છે. અનુભવ ગમે તો નિત્ય છે અંદર પ્રતિભી જ્ઞાન થી જણાય છે આ હતો તે હું છું. બાળક અવસ્થામાં જે હું તો તે હું તરુણ અવસ્થામાં તે જ હું વૃદ્ધ અવસ્થામાં થઉં આ રીતે જે કથનથી નિત રૂપે અનુભવ ગોચર છે સ્વસંવેદનમાં આવે છે એમ કે છે. સમજાણું કઈ અને જેને જીનવાણી પણ એવો જ ગાય વિતરાગની વાણી પણ નિત્યાનંદ પ્રભુને ગાય છે. સમજાણું કઈ તેને જે ન માને તે મિથ્યા દ્રષ્ટિ છે વર્તમાન જ માને પણ ટકાવ ભગવાન આત્મા આનંદ પણ એને લઈને સુખી થવું એને લઈને જ્ઞાનનો વધારો એને લઈને સંકેતનું ખાય છું એને લઈને બધું વર્તમાન આને લઈને થયું એમ છે. આત્મનું કુલ શું કાય કહે છે આત્માનમ પરિશુદ્ધમ વિપ્તુભિ અતિવ્યાપ્તિ પ્રપદ અંધકે કાલોપાધિ બલાત અશુદ્ધિ અધિકમ તત્રાપિ મત્વા પરે ચૈતનમ ક્ષણિકમ પ્રકલ્પ પ્રથુકે શુદ્ધ સૂત્રે અતિ શુદ્ધ સૂત્રે અતિ આત્મા યુજિત એષ હારવત અહો નિસૂત્ર મુક્તિ ક્ષિપિ અંદર થઈ ગયો એનો અર્થ આ શું કામ.